આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈબુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 27 માર્ચ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, માર્ચ મહિનાનો આ છેલ્લો કાર્યક્રમ ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ એક ક્વાર્ટર પૂરું થશે, પણ બહુ ભારે ગયો આ મહિનો. શું શું બની ગયું છેલ્લા 26 દિવસમાં અને હજુ 4.5 દિવસ બાકી છે, એટલે અંગ્રેજીમાં કહેવાય ને તેમ ફિંગર્સ ક્રોસ્ડ. ખેર, આપણે વાત કરીએ કાર્યક્રમની તો આજે લઈશું મુલાકાત એક કલાકાર, એક વિશેષજ્ઞ અને જાણીશું AI અને ડેટા સેન્ટર વિશે. તમને આ કાર્યક્રમ કેવો લાગે છે, ક્યારે સાંભળો છો તમે આ કાર્યક્રમ, લખી જણાવો અમને. અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 27 માર્ચ અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર. સુષેણ દેસાઈ પાસેથી આજના મુખ્ય સમાચાર. પેટ્રોલના વધતા ભાવોનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયન ડ્રાઈવરો રસ્તા પર પોતાનો સમય ઘટાડી રહ્યા છે. NRMA એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સર્વે કરાયેલા 1800 લોકોમાંથી લગભગ 0.5% વાત કરીએ તો 52% લોકોએ તાજેતરના અઠવાડિયામાં પોતાનું ડ્રાઇવિંગ 10-30% ઘટાડ્યું છે. સર્વે મુજબ 31% વાહન ચાલકો સસ્તા પેટ્રોલ પંપ પસંદ કરી રહ્યા છે, 24% લોકો અન્ય વ્યક્તિ સાથે મુસાફરી કરે છે, 13% લોકોએ ચાલવાનું પસંદ કર્યું છે અને 12% લોકોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધાર્યો છે. આ ઇંધણ કટોકટી વચ્ચે ઉર્જામંત્રી ક્રિસ બોવેને સંસદમાં જણાવ્યું છે કે 500થી વધુ સર્વિસ સ્ટેશનો પર અમુક પ્રકારનું ઇંધણ પૂરું થઈ રહ્યું છે અને દેશભરમાં રેશનિંગ ન કરવા બદલ ફેડરલ સરકાર આલોચનાનો સામનો કરી રહી છે. જો કે પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝીએ જનતાને આશ્વાસન આપ્યું છે કે ટૂંકા ગાળા માટે ઈંધણનો પુરવઠો સુરક્ષિત છે અને આ દિશામાં કામગીરી થઈ રહી છે. સોમવારે તેઓ નેશનલ કેબિનેટની બેઠક બોલાવશે, જેમાં રાષ્ટ્રીય સંયોજક સાથે મળીને આ કટોકટીને પહોંચી વળવા માટે વિવિધ પગલાં પર વિચારણા કરવામાં આવશે. ઉર્જામંત્રી ક્રિસ બોવેને પુષ્ટિ કરી છે કે રદ કરાયેલા 6 કાર્ગોની જગ્યા લેવા શનિવારથી 8 એપ્રિલ વચ્ચે ચીન અને અન્ય દેશોમાંથી ઈંધણના 6 નવા ટેન્કરો ઓસ્ટ્રેલિયા પહોંચશે. આ પરિસ્થિતિને કારણે ન્યૂ સાઉથ વેલ્સમાં ઈંધણ કંપનીઓએ હવે તેમના પુરવઠા અને વેચાણની માહિતી શેર કરવી પડશે અને શહેરના સર્વિસ સ્ટેશનો પર પેટ્રોલની મર્યાદા લાદવામાં આવી છે. પર્યાવરણ મંત્રી પેની શાર્પે આ જાહેરાત કરતા જણાવ્યું છે કે જો ઇમરજન્સી સત્તાઓ લાગુ કરવાની જરૂર પડશે તો પણ સરકાર સંપૂર્ણ તૈયારી રાખવા માંગે છે. આ વર્તમાન કટોકટીના સંદર્ભમાં પૂર્વ પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલ આજે શુક્રવારે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના વ્યૂહરચના અને રાજકારણના નિષ્ણાત પ્રોફેસર ડેવિડ ક્લિક્યુલેન સાથે મળીને સાર્વભૌમત્વ અને સુરક્ષા ફોરમ યોજી રહ્યા છે. ફોરમ પહેલા પત્રકારો સાથે વાત કરતા માલ્કમ ટર્નબુલે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સ્થાનિક રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતો પર રોકાણ કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સંરક્ષણ ક્ષેત્રે નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ વિદેશમાં શાંતિ રક્ષા પ્રયાસોમાં મદદ કરવા માટે એક ખાસ જેટ તૈનાત કરી રહ્યું છે. કોલાબોરેટિવ ઓટોનોમસ સિસ્ટમ પ્રોજેક્ટ ઓફિસના ડિરેક્ટર ગ્રુપ કેપ્ટન ડેમિયન હોવેલના જણાવ્યા અનુસાર MQ-28 નામનું આ એક કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે, જેને અન્ય ક્રાફ્ટમાં બેઠેલા કર્મચારીઓ દ્વારા રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી શકાય છે. અન્ય સમાચારમાં સ્વાસ્થ્ય મંત્રી માર્ક બટલરે એક મહત્વપૂર્ણ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની માલિકી ધરાવતી ટેક કંપનીઓને બાળકોને થતા નુકસાન માટે જવાબદાર ઠેરવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ચુકાદો ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી નીચેના બાળકો પરના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાના પ્રતિબંધને યોગ્ય ઠેરવે છે. તેમણે ચેનલ 7ને જણાવ્યું કે આ સરકાર પ્રતિબંધને મહત્તમ અસરકારક બનાવવા માટે નિયમોમાં સુધારા પણ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના આ પગલા બાદ અન્ય કેટલાક દેશોએ પણ આવા જ પ્રતિબંધો લાદવાની ઈચ્છા દર્શાવી છે. આ હતા 27 માર્ચના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. મિત્રો, જમાનો AIનો છે, AIની જરૂર પડે છે ડેટાની. તો ઓસ્ટ્રેલિયાને શું આવા AI ડેટા સેન્ટર્સની જરૂર છે ખરી? ચાલો જાણીએ મીરાનીબેન પાસે આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
જેમ જેમ વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ તેમ ઓસ્ટ્રેલિયા સહિત ટેકનોલોજીને વધુ મજબૂત કરવા માટે જરૂરી ડેટા સેન્ટર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. હવે કેન્દ્ર સરકાર ડેટા સેન્ટર્સમાં રોકાણ વધતાની સાથે તેની સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવા માટે એક યોજના બનાવી રહી છે. આવો વધુ જાણીએ આ અહેવાલમાં.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વેબ પર સર્ચથી લઈને AI ચેટબોટમાંથી જવાબો મેળવવા સુધી આ બધા પ્રશ્નો માટે ડેટા સેન્ટર્સને કાર્યરત કરવાની જરૂર પડે છે.
That query travels from your device down a fiber optic cable to a data center, which is a large facility full of server racks containing high-powered processing chips. And this is where this query is processed and then returned to your device at speed.
Bronwyn Kumbo, કે જેઓ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડનીમાં સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુઝિવ AI ફ્યુચર્સના લેક્ચરર છે. SBS સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે વિશ્વભરમાં વધુ ને વધુ સેવાઓ ડેટા સેન્ટર્સ પર આધાર રાખી રહી છે, તેથી આપણા આધુનિક ડિજિટલ સોસાયટીના મોટાભાગના ભાગો કાર્ય કરવા માટે ડેટા સેન્ટર્સ પર આધાર રાખે છે. તેથી લોકો બેન્કિંગ, આરોગ્ય સેવાઓ, સોશિયલ મીડિયા, જાહેર પરિવહન, સ્ટ્રીમિંગથી લઈને તેઓ જે વિવિધ પ્લેટફોર્મ્સ, એપ્લિકેશન્સનો અને સેવાઓનો ઉપયોગ કરે છે તેના વિશે વિચારે છે, તો આ બધી સેવાઓ ખરેખર તેમના ડેટાને સંગ્રહિત કરવા અને પ્રક્રિયા કરવા માટે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક ડેટા સેન્ટર્સ પર આધાર રાખે છે.
So most parts of our modern digital society rely on data centers to function. So if listeners think about the various platforms, apps, services that they rely on, from banking, health services, social media, public transport, streaming, all of these services really rely on data centers somewhere in the world to store and process their data.
ઓસ્ટ્રેલિયા 200થી વધુ ડેટા સેન્ટર્સ ધરાવે છે અને યુએસ પછી ડેટા સેન્ટર બાંધકામની વિશ્વની બીજી સૌથી મોટી પાઇપલાઇન ધરાવે છે. વૈશ્વિક સ્તરે AIમાં રોકાણ વધી રહ્યું હોવાથી ડેટા સેન્ટર્સ તેમના ઉપયોગને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2025માં સરકારે નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પ્લાનની શરૂઆત કરી હતી. હવે તે ઓસ્ટ્રેલિયામાં નિર્માણ અને વિસ્તરણ કરવા માંગતા લોકો માટે તેની 5 રાષ્ટ્રીય અપેક્ષાઓ જાહેર કરી છે. સૂચિબદ્ધ અપેક્ષાઓ છે, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી, ઓસ્ટ્રેલિયાના ઉર્જા સંક્રમણને ટેકો આપવો, પાણીનો મજબૂત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો, ઓસ્ટ્રેલિયન કુશળતા અને નોકરીઓમાં રોકાણ કરવું અને સંશોધન, નવીનતા અને સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવવી. ઉદ્યોગ અને નવીનતા મંત્રી ટીમ આયર્સ કહે છે કે ઓસ્ટ્રેલિયાએ AIમાં રોકાણ કરતી વખતે ધોરણો જાળવી રાખવા જોઈએ. તેનો અર્થ એ છે કે આપણે નીચે સુધી જવાની સ્પર્ધામાં ભાગ નથી લેવાના, ખાસ કરીને વીજળી અને પાણીના ઉપયોગ પર. અમે રાજ્ય અને પ્રદેશ સ્તરે અમારા સાથીદારો સાથે મંત્રી બોવેનના નેતૃત્વમાં ઉર્જા મંત્રીઓ સાથે તે મુદ્દા પર કામ કરવાનું ચાલુ રાખીશું.
Means that we're not going to have a race to the bottom, in particular on electricity and water use. We'll continue to work those issues through with our colleagues at the state and territory level, including led by Minister Bowen with the energy ministers. This is an enormous opportunity for Australia in economic growth terms, in employment terms, in competitiveness terms, and in terms of our future economic resilience. The data center expectations are an important overlay over that work.
વર્ષ 2024માં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે એક ચેટ જીપીટી ક્વેરી માટે 2.9 વોટ પ્રતિ કલાકની જરૂર પડે છે, જે સામાન્ય ગૂગલ સર્ચ કરતાં લગભગ 10 ગણી વધારે ઉર્જા છે. દાખલા તરીકે, જો 1,00,000 લોકોએ 5 મિનિટનો એઆઈનો વિડીયો જનરેટ કર્યો હોય, જેમાં લગભગ 3.4 મિલિયન જ્યુઅલ એનર્જીનો ઉપયોગ થતો હોય, તો સંયુક્ત ઉર્જાનો ઉપયોગ એક દિવસ માટે 5,000 થી 6,000 ઓસ્ટ્રેલિયન ઘરોને વીજળી આપશે.
ફોર ઇન્સ્ટન્સ, ઇફ 100,000 પીપલ ઈચ જનરેટેડ અ 5 મિનિટ એઆઈ વિડિયો ધેટ યુઝ્ડ અબાઉટ 3.4 મિલિયન જુલ્સ ઓફ એનર્જી, ધ કમ્બાઈન્ડ એનર્જી યુસેજ વુડ પાવર 5,000 ટુ 6,000 ઓસ્ટ્રેલિયન હાઉસહોલ્ડ્સ.
જ્યારે સરકારની અપેક્ષાઓ કાયદેસર રીતે બંધન કરતા નથી, તે નવા રોકાણને મંજૂરી મેળવવા માટે મહત્વપૂર્ણ છે. નિગેલ ફેયર મોનાશ યુનિવર્સિટીમાં સાયબર સિક્યોરિટીના પ્રોફેસર છે. તેમણે SBSને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને વધુ ડેટા સેન્ટર્સની જરૂર છે, કારણ કે એઆઈના ઉપયોગ માટે જરૂરી કમ્પ્યુટ પાવરને કારણે પણ, વૈશ્વિક સમુદાયનો ભાગ બનવા માટે પણ આપણી પાસે ઘણી જમીન છે, આપણી પાસે ઘણી નવીનીકરણીય ઉર્જા છે.
We need more data centers in Australia, A, because of the compute power required for our use of AI, but also to be part of the global community. We've got a lot of land, we've got a lot of renewable energy. We should be saying to other countries, put your data centers and co-locate your data with us in Australia.
Data Centers Australia's CEO, Belinda Dennett, કહે છે કે જો ઓસ્ટ્રેલિયા ડેટા સેન્ટર્સમાં રોકાણ નહીં કરે, તો દેશ ઓસ્ટ્રેલિયન ડેટા પર થોડી ઓટોનોમી ગુમાવી શકે છે.
The alternative to not hosting the infrastructure here in Australia is that we will be an importer of foreign technology and a client state of foreign powers, if you like. Infrastructure is the really important part of the AI equation. Australia can do this. We've got all the elements that make us a great market.
જોકે અપેક્ષાઓ કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે અને પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક મંજૂરીઓ માટે કયા માપદંડનો ઉપયોગ કરવામાં આવશે તે અંગે કેટલીક અનિશ્ચિતતાઓ રહેલી છે. મે મહિનામાં રાજ્યના ઉર્જા મંત્રીઓ મળે ત્યારે અને વર્ષના મધ્યમાં જ્યારે જળમંત્રીઓ મળે ત્યારે આ અપેક્ષાઓ એજન્ડામાં હોવાની આશા છે. બ્રાઉનિન કુંભો કહે છે કે સેન્ટર્સ સમુદાયો પર કેવી અસર કરશે તે જાણવું મહત્વપૂર્ણ છે.
I think the devil will be in the detail of what this means for local communities living alongside these facilities, the energy and water providers and distributors building the infrastructure to make this happen, and how this is aligned with state and government policies.
હેના કોન અને સિડની લંગ દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું એઆઈ ડેટા સેન્ટર વિશે. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવીશું ભારતના મુખ્ય સમાચાર. પરંતુ એ પહેલા ગયા શુક્રવારના પ્રોગ્રામમાં અમારા નિયમિત શ્રોતા હેમલતાબેન પુરોહિતે અમને મેસેજ મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે વત્સલભાઈ તથા સુષેનભાઈ અને તમામ ગુજરાતી કાર્યક્રમના તમામ શ્રોતાઓને નવરાત્રિની શુભકામનાઓ. સુષેનભાઈએ ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ રજૂ કર્યો હતો અને હેમલતાબેનને ગરબો પણ ખૂબ જ ગમ્યો હતો. સુષેનભાઈએ નવરાત્રિ વિશે વાત કરી હતી એના જવાબમાં હેમલતાબેને જણાવ્યું હતું કે નવરાત્રિના વ્રતની વાત કરું તો તેઓ ચૈત્રી નવરાત્રિમાં વ્રત નથી કરતા, પરંતુ આસો મહિનામાં નવરાત્રિના 9 દિવસ તેઓ ઉપવાસ કરે છે. તેઓ જણાવી રહ્યા છે કે ભારતમાં તો ઉપવાસ દરમિયાન નવી નવી વાનગીઓ માણતા હતા, પરંતુ અહીં ઓસ્ટ્રેલિયામાં બટાકાની સૂકી ભાજી, રાજગરાની ભાખરી, દહીં અને ચિપ્સ આરોગીને તેઓ ઉપવાસ કરે છે અને મંદિરે પણ જાય છે. હેમલતાબેન, આપના મેસેજ માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમમાં હવે આગળ વધી અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 26 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે મહત્વનું નિવેદન આપ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીનો પુરવઠો સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે. ક્યાંય પણ પેટ્રોલ ડીઝલ કે એલપીજી પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી. પેટ્રોલ પંપો પાસે પણ ઘણો જથ્થો પડ્યો છે. મંત્રાલયે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને ખોટી માહિતી ફેલાવવા માટે ચાલી રહેલા કેમ્પેઇનથી ગેરમાર્ગે ન દોરાવવાની વિનંતી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે આપણો દેશ વિશ્વનો 4થો સૌથી મોટો ક્રૂડ ઓઇલ રિફાઇનર અને પેટ્રોલિયમ ઉત્પાદનમાં 5મા સ્થાને આવે છે. ભારત 150થી વધુ દેશોને રિફાઇનર કરેલો ઇંધણનો પુરવઠો પહોંચાડે છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય તેલ કંપનીઓ દ્વારા આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઇલના પુરવઠાનો કરાર અગાઉથી જ કરી લેવામાં આવ્યો છે. ભારત પાસે હાલમાં કુલ 74 દિવસની અનામત ક્ષમતા છે, જ્યારે વાસ્તવિક સ્ટોક કવર અત્યારે લગભગ 60 દિવસનું છે. આ સ્ટોકમાં કાચું તેલ, રિફાઇન્ડ ઉત્પાદનો અને ભૂગર્ભ ગુફાઓમાં રાખવામાં આવેલ વ્યૂહાત્મક તેલ ભંડારનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મધ્ય પૂર્વ સંકટનો 27મો દિવસ છે, તેમ છતાં આગામી 2 મહિના માટે કાચા તેલની ખરીદી સુરક્ષિત કરી લેવામાં આવી છે. સરકારે એલપીજી ગેસ અંગે પણ સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં એલપીજીની કોઈ પણ અછત નથી. મંત્રાલયે એલપીજી પર નિયંત્રણ લાવવાના આદેશ આપ્યા બાદ ઘરેલુ રિફાઇનરી ઉત્પાદન 40% વધારી દેવાયું છે. ઓઇલ કંપનીઓ દૈનિક 50 લાખથી વધુ સિલિન્ડરની ડિલિવરી કરી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક યોજવાના છે. યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ગેસ અંગે સંકટ વધ્યું છે. એવામાં ભારતમાં પણ અફવાઓના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ પંપો પર હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર વારંવાર સંગ્રહખોરી સામે કાર્યવાહી તથા અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આ યુદ્ધ તથા સંકટ સામે ભારત કેવી રીતે લડશે તે અંગે સંબોધન આપ્યું હતું, જે બાદ હવે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્તમાન પડકારો કઈ રીતે પાર પાડવા તેનું માર્ગદર્શન પૂરું પાડશે. વડાપ્રધાન મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળાબજારીઓ અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખે. સરકાર પાઇપ્ડ નેચરલ ગેસના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે, જેથી ઘરેલુ ગેસનો પુરવઠો જળવાઈ રહે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે. જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જો કે તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે ઊભા થયેલા પડકારો બાબત ચર્ચા કરવા સાંસદોની સર્વપક્ષીય બેઠક બુધવારે મળી હતી. એનસીપી સપાના સાંસદ સુપ્રિયા સુલેએ સર્વપક્ષીય બેઠક દરમિયાન કેન્દ્રના વિદેશમંત્રી એસ જયશંકરને પૂછ્યું હતું કે આપણને ઇઝરાયેલ અને અમેરિકા સાથે સંબંધો રાખવામાં શું ફાયદો છે, જેના જવાબમાં એસ જયશંકરે જણાવ્યું કે ઇઝરાયેલ આપણો નજીકનો ભાગીદાર છે અને અનેક યુદ્ધમાં ઇઝરાયેલે આપણી મદદ કરી છે. જોકે વિદેશમંત્રી એસ જયશંકરે સ્પષ્ટ નથી જણાવ્યું કે ઇઝરાયેલે ક્યારે અને કેવી રીતે મદદ કરી, પરંતુ માનવામાં આવે છે કે તેમનો ઇશારો પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન મળેલી સહાય તરફ હતો. અત્યાર સુધી યુદ્ધો દરમિયાન ઇઝરાયેલ તરફથી મળતી મદદની માત્ર અટકળો જ લગાવાતી હતી, પરંતુ આ રીતે સત્તાવાર ક્યારેય કહેવામાં આવ્યું નહોતું કે તેણે શું મદદ કરી છે. પહેલીવાર વિદેશમંત્રીએ આ પ્રકારે ઇઝરાયેલને લઈને ખુલીને વાત કરી છે. ઇઝરાયેલ જ નહીં, ઈરાન જોડેના પણ સંબંધો સાલસ ભર્યા રહ્યા છે તેમ ઉમેરી એસ જયશંકરે કહ્યું કે મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે જ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણા 4 જહાજોને પસાર થવા દીધા છે, જ્યારે અન્ય દેશોના જહાજો ત્યાં ફસાયેલા છે. આ સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી હતી કે ભારતે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેની હત્યા પર મૌન સેવ્યું હતું અને ખૂબ જ મોડો જવાબ આપ્યો હતો. વિદેશમંત્રીએ કહ્યું કે આ આરોપો ખોટા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેમના નિધન અંગે શોક સંવેદના વ્યક્ત કરી હતી અને સંદેશ પણ લખ્યો હતો. આ દરમિયાન વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે સાઉદી અરેબિયા અને યુએઈમાં ઈરાન તરફથી હુમલા કરવામાં આવ્યા હતા. આપણને ત્યાંની પણ ચિંતા હતી, કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં પણ રહે છે. આ 2 દેશોમાં જ અંદાજે 80 લાખ ભારતીયો વસેલા છે. એવામાં ત્યાં ઈરાની ડ્રોન્સ અને મિસાઇલથી જે હુમલા થયા તેને લીધે ભારતીયોના હિતમાં અમે વિચારી રહ્યા હતા. અમેરિકા માટે જયશંકરે કહ્યું કે અમેરિકા ભારતનો એક વ્યાપારી ભાગીદાર છે અને હાઈ એન્ડ ટેકનોલોજીમાં આપણે ત્યાંથી સાથ સહકાર મેળવીએ છીએ. આમ ભારતના યુદ્ધમાં સામેલ તમામ દેશોની સાથે સારા સંબંધ જળવાઈ રહ્યા છે, કેમ કે અમે પક્ષકારોને યુદ્ધ બંધ કરીને શાંતિ પ્રક્રિયાની અપીલ પર ભાર મૂક્યો છે, તેમ વિદેશમંત્રીએ જણાવ્યું હતું. ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેબિનેટની બેઠકમાં સૌથી મોટી નાણાકીય ફાળવણી ઉડ્ડયન ક્ષેત્રના માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવી છે. Tier 2 અને Tier 3 શહેરોમાં હવાઈ સંપર્કને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકારે મોડિફાઈડ ઉડાન યોજનાને ₹28,840 કરોડની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ વિકસાવવાની યોજનાઓ સાથે પ્રાદેશિક હવાઈ સંપર્કને મોટો વેગ મળશે. બીજી તરફ કેબિનેટે વિદેશીઓના ભારત આગમન, તેમના વિઝા અને રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયાને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ યોજનાને આગામી 5 વર્ષ એટલે કે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેના માટે 1800 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. મુસાફરોના દૃષ્ટિકોણથી આનો સીધો અર્થ એ છે કે હવે ઇમિગ્રેશન અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે હાઈટેક અને સુરક્ષિત નેટવર્ક સાથે જોડાયેલી રહેશે, જેનાથી સાચા વિદેશી મુસાફરોને ભારતમાં આવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં અને સાથે જ દેશની રાષ્ટ્રીય સુરક્ષા પણ પહેલાં કરતાં વધુ મજબૂત થશે. ઓડિશાના પુરીમાં આવેલા વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરના રત્નભંડારને લઈને અનેક રહસ્યો છે. આ મંદિરમાં કેટલું સોના, ચાંદી કે જરજવેરાત છે તેની જાણકારી મેળવવા માટે 48 વર્ષ બાદ રત્નભંડાર ફરી ખોલવામાં આવ્યો છે અને તેની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. મંદિર સંચાલકોએ જણાવ્યું હતું કે રત્નભંડારમાં ગણતરી પ્રક્રિયા બુધવારે બપોરે 12 અને 9 કલાક અને 1 અને 45 કલાક વચ્ચે શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન માત્ર 57 વ્યક્તિઓને જ અંદર પ્રવેશવાની છૂટ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંદિરના સંચાલન, પૂજાપાઠ પર કોઈ અસર નહીં થાય. આ પહેલાં જુલાઈ 1978માં આ મંદિરના રત્નભંડારમાં ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સમયે મંદિરમાં 128 કિલોગ્રામના 454 સ્વર્ણ મિશ્રિત આભૂષણો, 221 કિલોગ્રામ વજનના 293 ચાંદી મિશ્રિત આભૂષણો અને અનેક રત્નો હતા. હવે 48 વર્ષ બાદ આ ભંડારની ફરી ગણતરી શરૂ કરવામાં આવી છે, તેથી આ આભૂષણો અને સોના ચાંદીમાં મોટો વધારો જોવા પણ મળશે. અગાઉની ગણતરી પ્રક્રિયા 72 દિવસ સુધી ચાલી હતી, જોકે આ વખતે ઓછા સમયમાં ગણતરી થઈ જવાની આશા છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ચાલો હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. આવતીકાલથી શરૂ થતી આઈપીએલના પ્રથમ તબક્કાની 20 મેચોનો કાર્યક્રમ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરી દેવામાં આવ્યો હતો, જેમાં 12 એપ્રિલ સુધીની મેચોનો સમાવેશ થતો હતો. હવે ગઈકાલે બાકીની 50 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ ટુર્નામેન્ટની 13 એપ્રિલથી 24 મે સુધીની ગ્રુપ મેચોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ સહિત 12 અલગ અલગ શહેરોમાં આ મેચો રમાશે. બીજા રાઉન્ડની મેચો માટે અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાળા, રાયપુર અને ન્યૂ ચંડીગઢ જેવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ટુર્નામેન્ટના બીજા તબક્કાની શરૂઆત 13 એપ્રિલના રોજ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. આ સમયગાળા દરમિયાન કુલ 8 ડબલ હેડર મેચો રમાશે, જેમાં બપોરની મેચ ભારતીય સમય અનુસાર 3:30 વાગ્યે અને સાંજની મેચ 7:30 વાગ્યે શરૂ થશે. પંજાબ કિંગ્સ તેની હોમ મેચો ન્યૂ ચંડીગઢ અને ધર્મશાળામાં રમશે, જેમાં 3 મેચો ધર્મશાળામાં રમાશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ જયપુરમાં 4 હોમ મેચ રમશે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 3 મેચ બેંગલુરુમાં અને 2 મેચ રાયપુરમાં રમશે. પ્લે ઓફ મેચો ક્યાં સ્થળે યોજાશે તેની જાહેરાત બીસીસીઆઈ દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ તેની 7 હોમ મેચ રમશે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30થી આ સિઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બેંગ્લોરમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે 2026-27ની ઘરઆંગણાની આંતરરાષ્ટ્રીય સિઝન માટે ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિઝનમાં જુદા જુદા ફોર્મેટમાં કુલ 22 મેચો 17 શહેરોમાં યોજાનાર છે, જે દેશભરના ક્રિકેટ ચાહકો માટે રોમાંચક અનુભવ બનશે. આ સિઝનમાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા જેવી 4 ટીમો વિવિધ ફોર્મેટમાં મુકાબલો કરશે. ગુજરાતમાં કુલ 3 ઇન્ટરનેશનલ મેચો રમાશે, જેમાં 2 અમદાવાદમાં તો 1 રાજકોટમાં હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી 22 ડિસેમ્બરના રોજ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 ડિસેમ્બર 2026ના રોજ શ્રીલંકા સામે વન ડે અને 27 ફેબ્રુઆરી 2027થી ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની 5મી અને આખરી ટેસ્ટ મેચ રમાશે. વેસ્ટ ઇન્ડિઝ આ વર્ષે 27 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન 3 વન ડે અને 5 T20 મેચ ભારતમાં રમશે. તે પછી 13 થી 27 ડિસેમ્બર વચ્ચે શ્રીલંકા ભારતમાં 3 વન ડે અને 3 T20 મેચ રમશે. ઝિમ્બાબ્વે 3 થી 9 જાન્યુઆરી વચ્ચે 3 વન ડે રમશે. તે પછી ભારત ઘર આંગણે સૌથી મહત્વની એવી ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી માટેની શ્રેણી આગામી 21 જાન્યુઆરીથી 3 માર્ચ દરમિયાન રમશે. આ 5 ટેસ્ટ અનુક્રમે નાગપુર, ચેન્નાઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં રમાશે. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ઓસ્ટ્રેલિયામાં આપણને વેધર જોવાની ટેવ હોય છે, આ માટે બ્યુરો ઓફ મેટ્રોલોજી માહિતી પૂરી પાડે છે. તો ચાલો જાણીએ આ માહિતી આપણને મળે એ માટે પડદા પાછળ કેવું વિજ્ઞાન કામ કરે છે.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, 23 માર્ચ એટલે વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ એટલે કે વર્લ્ડ મિટેરિયોલોજી ડે, અને આ વર્ષના દિવસની થીમ છે ઓબ્ઝર્વિંગ ટુડે પ્રોટેક્ટિંગ ટુમોરો. આપણે રોજ સવારે ઉઠીને ફોનમાં હવામાન જોઈએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ આગાહી પાછળ કેટલું મોટું વિજ્ઞાન અને કેવી ટેકનોલોજી કામ કરે છે? આ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આપણી સાથે આજે જોડાયા છે ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ મેટ્રોલોજીના નેશનલ મેનેજર ઓફ કોમ્યુનિટી ઇન્ફોર્મેશન એન્ડ સિનિયર મીટરોલોજીસ્ટ એન્ડ્રિયા પીસ. એન્ડ્રિયા પાસે હવામાન વિજ્ઞાનનો બહોળો અનુભવ છે. અને તેઓ જટિલ વૈજ્ઞાનિક માહિતીને સામાન્ય લોકો સુધી સરળ ભાષામાં પહોંચાડવામાં નિષ્ણાત છે. તો ચાલો તેમની પાસેથી જાણીએ કે ઓસ્ટ્રેલિયાની આ વિશાળ હવામાન પ્રણાલી કેવી રીતે કામ કરે છે, સુપર કોમ્પ્યુટર દ્વારા આગાહી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. એન્ડ્રિયા જણાવે છે કે હવામાનની આગાહી કોઈ એક સાધન નહીં, પણ એક વિશાળ નેટવર્કથી શરૂ થાય છે. ઓસ્ટ્રેલિયાના ખૂણે ખૂણે ફેલાયેલા અનેક ઓટોમેટિક સ્ટેશનો, દરિયામાં તરતા સાધનો અને અંતરિક્ષમાં રહેતા સેટેલાઇટ સતત પૃથ્વીનું નિરીક્ષણ કરે છે. આ બધી માહિતી ભેગી થઈને બ્યુરોને જણાવે છે કે અત્યારે વાતાવરણમાં શું થઈ રહ્યું છે.
In terms of the forecasting, it all starts with the observations. These are readings that are taken constantly throughout every single day from equipment such as satellites and aircraft on the ground. From weather stations, we observe temperature and rainfall and many, many more. And there's hundreds of thousands of pieces of data that are collected every single day. And they're really critical because to be able to forecast the weather in the future, we need to know what's happening now. And so we have so many different ways that we look at this data. But the crucial part is that all that data gets fed into the computer weather models, and they ultimately help us, as a meteorologist, help us make the forecast.
Bureau પાસે એક્સેસ નામનું અત્યંત શક્તિશાળી સુપર કોમ્પ્યુટર છે. એન્ડ્રિયા સમજાવે છે કે આ મશીન ગણતરીની સેકન્ડમાં કરોડો ડેટા પોઈન્ટને પ્રોસેસ કરે છે. તે વાતાવરણના જટિલ સમીકરણો ઉકેલીને એક ડિજિટલ નકશો તૈયાર કરે છે, જે આપણને બતાવે છે કે આગામી દિવસોમાં વરસાદ પડશે કે વાવાઝોડું હશે તો તે કઈ દિશામાં જશે.
We have so much data that we're working with that we need these supercomputers that can handle so many pieces of data and crunch these numbers and make all of these calculations. So basically what our supercomputers do is that they take the mathematical equations, the physics of the atmosphere, and they calculate them at billions of points around the atmosphere and the Earth. And then they translate all of that data and all of that modeling into a picture. And then as a meteorologist, we look at the picture, at the story that the computer models are telling us. And then we use that to start, I guess, putting our forecasts together. So without a supercomputer, we wouldn't be able to have as many forecasting points as we currently have. We wouldn't be able to update our forecasts as frequently as we can, and our forecasts wouldn't be as accurate today as they are.
ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ માનવીય અનુભવ અનિવાર્ય છે. એન્ડ્રિયા કહે છે કે જ્યારે કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે સ્થાનિક અનુભવ ધરાવતા મેટરોલોજીસ્ટ નક્કી કરે છે કે કોમ્પ્યુટરનું મોડેલ સાચું છે કે નહીં. ખાસ કરીને વાવાઝોડા કે પૂર જેવી કટોકટીમાં માનવીય નિર્ણય જ અંતિમ ચેતવણી જાહેર કરે છે.
There's been so much improvement and development of technology that's really helping us as forecasters do a better job. But there's still an element of the science, I guess, that's unknown. And there's still differences in what the computer models will tell us. So our role is really to look at, I guess, more local effects that our computer models can't tell us. The computer models that we're looking at have a resolution of around 25 kilometers. And what that means is that I can't sort of pinpoint what's happening in one suburb or another because the information isn't granular enough. It doesn't give us a really detailed picture. But I might know that a particular model likes to overdo rain or it doesn't put enough rain. And so I then can look at that situation and say, well, I've seen this type of scenario before. I know that we had X amount of rain. I know that this model tends to underdo rain, so I'll put a little bit more rain on the forecast than what it's telling me. So there's that ability to sort of, I guess, use your knowledge and experience that you gain over the years to improve the forecast.
લોકોમાં હંમેશા મૂંઝવણ હોય છે કે 25% વરસાદનો અર્થ શું. એન્ડ્રિયા સ્પષ્ટતા કરતા કહે છે કે એનો અર્થ એ છે કે તમારા વિસ્તારમાં એક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા 25% છે, એટલે કે 10 માંથી બે વાર આવી સ્થિતિમાં વરસાદ પડ્યો છે. જો તમે કોઈ આઉટડોર પ્લાન કરી રહ્યા હો તો આ ટકાવારીને ગંભીરતાથી લેવી જોઈએ.
Basically, when you look at a bureau forecast and you can see that there's a range of rainfall and you can see an amount. So basically, we're looking at maybe a 70% chance of showers. So that means that in this type of scenario, on 7 out of 10 times, we would see a shower. We would expect to see a shower. So that's sort of on the, I guess, the majority of times. So when you see a 70% chance of showers, you can be fairly confident that it's likely that you'll get a shower. And then you have the rainfall amount. So you've got the lower end amount. Let's say it's tomorrow, say it's 1 to 10 millimetres, let's say. So the most likely amount that you will see is 1 millimetre. But if we get a lot of showers, then you could see up to 10 millimetres. So that's kind of how I approach it when I'm looking at a forecast. The bottom amount, the lower end of the range is what you'd expect in this type of weather situation, but you could see as much as the higher amount or anywhere in between that.
વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ પર એન્ડ્રિયાનો સંદેશ છે કે આજે આપણે જે સચોટ અવલોકનો કરી શકીએ છીએ તે જ આવતીકાલના જીવનને બચાવે છે. છેલ્લા દાયકામાં આપણી આગાહીની ક્ષમતા એટલી વધી છે કે આપણે કુદરતી આફતો સામે લોકોને તૈયાર રહેવા માટે ઘણો વધારે સમય આપી શકીએ છીએ અને અંતે તે જાનમાલનું નુકસાન ઘટાડે છે.
So I think in terms of the last 10 or 20 years, the biggest improvement we have is the frequency of the observations. So, and that could be any type of observation. So, when I started forecasting 20 years ago, we had satellite images coming in every 1 hour. Now we have them every 6 minutes. There was a lot of weather stations out in particularly rural regions, which were manual observations. So we had someone who would go out and read the observation, usually at 9 a.m. and 3 p.m. in the afternoon. And they would send back the observations. And that might be the only piece of observations we receive from that location. Whereas now with automatic weather stations, we're receiving data every minute, 24/7, 365 days a year. So I think the biggest improvement in the last 10 to 20 years has been that that flow of data and the frequency in which we're receiving data, the models are receiving the data, and therefore that enables us to forecast more accurately and more frequently.
To aa hata Bureau of Meteorology na Andrea Pease, jene apanne samjavyu ke vigyan ane technology kevi rite apni suraksha kare chhe. World Meteorology Day nimitte આપણે સૌએ પ્રકૃતિ અને વિજ્ઞાનના આ અનોખા સંગમને સમજવો જોઈએ. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, હવે મુલાકાત લઈએ ગુજરાતી સમાજ ઓફ NSW સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરામાં પોતાની કલાનું રસપાન કરાવનાર કલાકાર વિનોદભાઈ પટેલની. મુલાકાત લઈ રહ્યા છે મીરાણીબેન મહેતા.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, ગુજરાતી સમાજ ઓફ NSW એક એવી સંસ્થા કે જે ન્યૂ સાઉથ વેલ્સમાં ગુજરાતી વારસાને જાળવી રાખે છે. આ સંસ્થા દ્વારા હાલમાં સિડનીમાં ડાયરો અને લોકસંગીતનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિનોદભાઈ પટેલ પોતાની કલાને રજૂ કરશે. આવો મિત્રો, આપણે આજે વિનોદભાઈ પટેલની સાથે મુલાકાત કરીએ. વિનોદભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
નમસ્કાર, અને મને પણ આનંદ થાય છે કે અહીંયા ગુજરાતી રેડિયો અને શ્રોતાઓ આપ દ્વારા ગુજરાતી સાહિત્યની થોડી ઘણી જેટલી થાય એટલી સેવા કરી રહ્યા છો, એટલે મને આનંદ છે આપને મળીને.
અને વિનોદભાઈ, મને જાણ છે ત્યાં સુધી તમે ઘણી બધી વાર ઓસ્ટ્રેલિયા આવ્યા છો. આ કેટલામી મુલાકાત છે ઓસ્ટ્રેલિયામાં તમારી?
આઈ થિંક છઠ્ઠી વખત હું આવી રહ્યો છું અહીંયા.
આહા, ઓસ્ટ્રેલિયા? જી.
અને મારી ટૂર શરૂઆતની છે, આઈ 98માં હું આવ્યો હતો પહેલી વખત.
તો ત્યારનું ઓસ્ટ્રેલિયા અને અત્યારના ઓસ્ટ્રેલિયામાં તો ઘણો ફરક હશે.
હા, ઘણો ફરક છે. મેં એ વખતે બ્રિસ્બનમાં ગુજરાતી ગાયક તરીકે, મને એમણે ભાઈએ કહ્યું, અનિલભાઈ કરીને છે, એ કે અહીંયા હજી સુધી કોઈ દિવસ કે અમે કોઈ બહારનો આર્ટિસ્ટ આવીને પ્રોગ્રામ કર્યો હોય એવા તમે પહેલા છો અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ.
વિનોદભાઈ, ઓસ્ટ્રેલિયા સિવાય તમે કયા કયા પ્રદેશોની દેશોની મુલાકાત કરી છે, થોડી એ વિશે માહિતી આપશો?
એક્ચ્યુઅલી હું 96 અને 95માંથી અમેરિકા અને યુકે અને કેનેડા, એ એસજીવીપી અમદાવાદ છે, માધુપ્રિય દાસજી શાસ્ત્રી, એમણે એની સાથે મારી પહેલી ટૂર શરૂ થયેલી અને અમે ત્યારે અમેરિકાના 8 સ્ટેટમાં શિબિરો કરી હતી કે સંગીત અને આપણું ગુજરાતી અને કવિતા એને લોકોને ખ્યાલ આવે એટલા માટે. એટલે પછી તો એ યાત્રા શરૂ થઈ, પછી મારી યાત્રા એમનો ચાલુ જ રહી. એટલે હમણાં હું અમેરિકાથી 30મી વખત આવું છું અને આઈ વિઝિટ નિયર 40 કન્ટ્રી. અને તમને જાણીને આનંદ થશે કે પાર્લામેન્ટ ઓફ કેનેડાએ સન્માન કર્યું, એ ગૌરવ મને મળ્યું. અને આ બાજુ જપાન, બેલ્જિયમ, ત્યાં પણ કદાચ ગુજરાતી ગાયક તરીકે મને પહેલું જવાનું અવસર મળ્યો અને ફોર ગુજરાતી પ્રોગ્રામ અને હિન્દી પ્રોગ્રામ, હિન્દી ભક્તિ સંગીત. એટલે અવારનવાર પછી ત્યાં એક તમને બીજો એક આનંદ થશે કે સ્વર્ણિમ ગુજરાતના યર્સ જે ઉજવણી થતી હતી ત્યારે યુકેમાં હેરોલોજિસ્ટ જેનો મોટો હોલ છે એમાં લંડનની 18 સંસ્થા ભેગી કરી અને એક આખો મારો પ્રોગ્રામ સ્વર્ણિમ ગુજરાત તરીકે ઉજવો અને નરેન્દ્રભાઈ એમાં સ્પીચ પણ મોકલી. એટલે આવો એક યાદગાર એ પણ પ્રસંગ છે.
ખૂબ સરસ કહેવાય. થોડી વાત કલાની કરું તો પહેલાના જમાનામાં ડાયરાનું ખૂબ જ મહત્વ હતું. આપ સિડની આવો છો અને ડાયરા કરવાનો છો, ત્યારે મને યાદ છે કે હું નાની હતી ત્યારે નાટકો અને ડાયરાઓ ખૂબ જ થતા હતા, પરંતુ આજકાલ તેટલા પ્રમાણમાં જોવા નથી મળતા. તો આ ડાયરાઓ વિશે આપનો અભિપ્રાય શું છે?
એટલે એક્ચ્યુઅલી તમને પહેલી વાત એ કરું કે ડાયરો છે એનો અર્થ શું છે કે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ પોતાના દરબારમાં કોઈ કવિ હોય, કોઈ ગાયક હોય, કોઈ ચિત્રકાર હોય કે કોઈ પણ આવા આર્ટિસ્ટને, આપણે જેમ કહીએ ગામનો ચોરો છે માણસો આવ્યા, એમ રાજાઓ ત્યાં ભરતા હતા. અને એમાં વાત એટલી જ હતી કે આપણી ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા એને કોઈ પણને પ્રોત્સાહન આપવાની વાત હતી, અસ્મિતાની વાત હતી. એવું જેવું કોઈ કવિ કલાકાર હોય એમને રાજા મહારાજાઓ પોતાના ઘેરે અથવા રાજ્યમાં બોલાવી અને એની કલા એને માણતા હતા. એ મૂળભૂત ડાયરાનો શબ્દ છે, એટલે ભેગા મળીને બધું એમ એન્જોય કરવું. અને આમ એથી હજી તમને એક વ્યાખ્યા કહું તો જેને આપણે કહીએ કે ડાઈ ડાઈ વાતો કરવાની છે કે સાંભળવાની છે કે કઈ કરવાનો છે, એવો એક ડાયરાનો મિનિંગ હતો કલ્ચર વાઇઝ. પણ અત્યારે છે ને થોડો ડાયરાનો મતલબ અથવા ડાયરો સરસ થઈ રહ્યા છે, પણ એમાં થોડા થોડા વિષયો બદલાતા ગયા છે કે અસ્મિતાની સાથે હોય, ન પણ હોય અને છતાં પણ લોકોને ગમતું હોય, આવું બધું થઈ રહ્યું છે.
જીવિનદભાઈ, લોકગીત એટલે કે લોકો દ્વારા લખાયેલું અને ગવાયેલું એટલે લોકગીત. મને યાદ છે કે નાનપણમાં મારા નાની આંગણામાં 10-11 મહિલાઓ સાથે બેસીને રોજ સાંજે ગીતો ગાતા હતા, પરંતુ આ મોડર્ન યુગમાં તો આ ગીતો અતિ દુર્લભ છે. તે અંગે આપ કંઈ આપના વિચારો શેર કરશો?
એક્ચ્યુઅલી પહેલાના સમયમાં એ હતું અને એવું બનતું હતું. અત્યારે આખો સમય પરિવર્તન છે, એટલે આમ તમને બીજી રીતે કહું કે આ મીડિયા દ્વારા અત્યારે ઉલટાનું એટલું બધું ઇઝી છે કે જો તમારે કંઈ રસ હોય તમને લોકગીતોમાં કે કવિતાઓમાં, તો મીડિયા દ્વારા તમે જેમ ધારો અથવા એવા કવિને કે એવા કલાકારને તમે સાંભળી શકો છો, આવું બધું થયું છે. પણ બીજી બાજુ એવું પણ થયું છે કે મીડિયા દ્વારા આટલું બધું મળવા મળ્યું તો જેથી કરીને જે લાઈવ પ્રોગ્રામ છે એ ધીરે ધીરે લોક ડાયરાના કે પ્રમાણમાં થોડા ઓછા થતા જઈ રહ્યા. અને લોકોને એમ થાય છે કે ભાઈ આને તો અમે અહીંયા મીડિયામાં કે યુટ્યુબમાં સાંભળ્યું છે, હવે ક્યાં આપણે ઘર છોડીને ઠેઠ ત્યાં જવું અથવા એમને માટે કે ટિકિટ હોય તો ખર્ચો કરો, આવું પણ હજી ધીરે ધીરે બનવા મળ્યું છે. એટલે હવે અત્યારના જો સમયની તમને વાત કરું તો નવરાત્રિ ઉત્સવ થઈ રહ્યા છે અને પિક્ચર, ફિલ્મ, સંગીત એના પણ અમુક પ્રોગ્રામ થયા. પણ જે ગુજરાતી સાહિત્ય, કવિતા, પછી ભક્તિ સંગીત, કેટલા આપણા જે પ્રોગ્રામો કરી છે એનું પ્રમાણ ઘણું બધું ઓછું થતું જાય છે સમયને હિસાબે અને મીડિયાને હિસાબે, એવું મને લાગે.
જી, પરંતુ જે લાઈવ પ્રોગ્રામ, જે લાઈવ કાર્યક્રમની મજા છે, જે જીવંત કાર્યક્રમની મજા છે, તે રેકોર્ડિંગમાં કે મોબાઈલની નાની એવી સ્ક્રીનમાં તો ન જ આવે.
જી, એટલે એકચ્યુઅલી હું તો મારા પ્રોગ્રામમાં ઘણા વખત કહું છું કે જે આપણો લાઈવ પ્રોગ્રામ છે ને, ટીવીનો પ્રોગ્રામ છે કે આ કોઈ પણ પ્રોગ્રામ છે ને, એને દૂર દૂર બેસીને સાંભળવાનું જોવાની વાત છે, પણ લાઈવ પ્રોગ્રામ છે તો તમે કેટલી હરોળમાં આગળ બેસીને એન્જોય કરો. અને હું મારા પ્રોગ્રામમાં અત્યારે પ્રયોગ કરી રહ્યો છું કે ભાઈ તમે જે રીતે એન્જોય કરો, એટલે આમ તો તમને હું ઓડિયન્સને એવું કહું છું કે હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત, એ જ છે જીવન જીવવાની રીત. એટલે તમે બેસો વિથ સ્માઇલ ફેસ. અને બીજું, હમણાં હમણાં પ્રયોગ હું બે એક વર્ષથી કરી રહ્યો છું કે મારા પ્રોગ્રામમાં તમે સામે બેઠા હો, તમે બેઠા છો મારી સામે, એન્જોય કરી રહ્યા છો, પણ તમારું મન ક્યાં છે? થોડી વાર ઘણી વાર તો મન ચેન્જ થતું હોય, ઘણી વાર સાંભળતા સાંભળતા પણ તમે બીજે જઈ શકો છો. એટલે લાઈવ પ્રોગ્રામમાં હવે સામે બેઠા હોય અને ગાતા હોય એની જે મજા છે એ બહુ અદ્ભુત છે. અને ચહેરાઓ ઉપરથી ઘણી વાર કલાકારો પોતાના ગીતો કે કંઈ પણ રજૂ કરતા હોય છે, એ અમારો લાઈવ જે બેઠા છે ને એને જોઈને જ અમે નક્કી કરતા હોય હવે મારે કઈ બાજુ જોવું. એટલે લાઈવ પ્રોગ્રામ આ બધી મજા છે. અને એથી સૌથી મોટી વાત તમે કહો કે લાઈવ પ્રોગ્રામમાં કોણ કલાકાર કેવું ગાય છે, કેવો હોલ છે, સામે કેવા શ્રોતા, તો કલાકાર જે રજૂ કરે છે એના જે વાઇબ્રેશનો છે. તો મારો એક પત્રકાર એમ ઇન્ટરવ્યુ લીધું હતું, તો મેં લખ્યું હતું કે ભાઈ સંગીતમાં તો તમે સંગીતથી સમાધિ સુધી જઈ શકો છો, તો આ બધું લાઈવ પ્રોગ્રામમાં જ થઈ શકે.
તમે સિડનીમાં પરફોર્મ કરવાના છો, ત્યારે સિડનીના દર્શકો અને લોક સંગીતના જે ચાહકો છે તે માટે આપ શું કહેશો એ લોકો માટે?
હા, હું એને કહેવા માંગુ છું કે ભાઈઓ, આ લખ્યું છે આપણે ડાયરો, એટલે ડાયરો શબ્દ જાણીતો છે એટલે લખેલું છે, પણ હું આમાં આખી સંગીત યાત્રા કરાવવાનો છું શ્રોતાઓને. એટલે હું માત્ર લોકગીત કે ભજન, એની સાથે સાથે કવિતા, એની સાથે સાથે શેર શાયરી, એમની સાથે સાથે થોડી જ્ઞાનગમતની વાત, એટલે હું આ આખી સંગીત યાત્રા કરાવવાનો છું. એટલે મોટે ભાગે લોકો માને છે કે ડાયરો એટલે લોકગીત ને ધડબડાટી બોલાવશે, એવું બધું નથી હું કરવાનો. હું તમને સાહિત્ય, ગુજરાતી સાહિત્ય પ્રોગ્રામ અકાદમી જેને જે રીતે ગોઠવો છે આપણો ગુજરાતી વિભાગ, એટલે હું પ્રેસિડેન્ટ અને પ્રદીપભાઈ બંનેનો આભાર માનું છું કે આ રીતે આખું આયોજન કર્યું છે. તો એમાં ખાલી ડાયરો નથી, પણ ડાયરાની સાથે સાથે ઘણું બધું ગુજરાતી સાહિત્યને લગતી વાત છે એ પણ હું કરવાનો છું અને ગાવાનો છું.
વાહ, ખૂબ સરસ કહેવાય વિનોદભાઈ. આપ અમારી સાથે જોડાયા અને ડાયરા લોક સંગીત વિશેની અલગ અલગ વાતો કરી અમારી સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, રેખાબેન જોશીએ અમને સંદેશ મોકલ્યો છે કે તેમને આ કાર્યક્રમ ખૂબ ગમે છે. કાર્યક્રમમાં પ્રસ્તુત થતા ઇન્ટરવ્યુમાંથી ઘણું નવું જાણવા મળે છે. તેમને કાર્યક્રમમાં પ્રસ્તુત કરાતા ગીતો અને સમાચાર પણ ખૂબ ગમે છે. આભાર રેખાબેન. મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. હવે કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.